अभी संवत 2492 फागण वज बीच बुधवार तारीख 9/3/66 ना दिने पूज्य श्री कांजी स्वामी नो श्री नियमसार शास्त्र मा जीव अधिकार मा सातमा गाथा साधना आधार श्लोक तथा कलश 14 अने गाथा 8 तथा कलश 15 ऊपर सुवर्णपुरी मा प्रवचन सड़ंग प्रवचन नंबर 15
नमो दोये सौरियंताणम नमो दोये सौदानम नमो दोये सौरियाम नमो दोये सौजायनम नमो दोये सौत्रिकालवर्ती सावनम ओमकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदो से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमस नमस्कार स्वानुभूत्याचास्ति स्वाय भवाय सर्वाव निम साल जीव अधिकार चाले पेलो एनी सातमी गाथा એમાં આધાર આપે છે ભગવાનના ગુણધર્મની વાત તો એ આવે છે વ્યવહાર સંકિતમાં ધર્મી જીવને દેવ આગમન કરવાની શ્રદ્ધા હોય છે એમાં કેવા દેવની આવા દેવની શ્રદ્ધા હોય છે તેનું થોડું ચાલે છે એવી જ રીતે ભગવાન શ્રી કુમકુંદાચાર્યદેવે પ્રવચન સારની ગાથામાં જયસન આચાર ટીકામાં આ શ્લોક આવે છે તેજો દીથી નાણ સિદ્ધિ સુખમ તહે વિશ્રિયમ તિહોણ પહાણ દહ્યમ મહાપમ જસ્સો અરિહો ભગવાન તીર્થંકર દેવ જો સંકિતિને ભક્તિ યોગ્ય વ્યવહાર ભક્તિ યોગ્ય છે એ પરમાત્મા કેવા છે કે જેને વામંડળ છે વા પ્રભા એના શરીરની પ્રકાર પ્રભા પ્રભા મંડળ ચક્ર છે એટલું જેને પુણ્ય છે એટલી વામંડળ છે દર્શન જેને કેવળ દર્શન છે આખા શરીરમાં
દેખાય છે કે ને આ સમજાણ સ્પષ્ટ કરે ને એવી પુન પ્રકૃતિ છે એનો પ્રકાશ શરીરમાં બહાર આમ દેખાય છે જેમાં નજર કરે તો હાથ ભાવ દેખાય એવું એ ભામંડળ છે જેને કેવળ દર્શન છે ત્રણ કાળ ત્રણ લોકના જગતમાં વર્તનારા દ્રવગુણને પર્યા એક સમયમાં સામાન્યપણે દેખે એવું પરમાત્માને કેવળ દર્શન હોય કેવળ જ્ઞાન એક સમયમાં વિશેષપણે ભિન્ન ભિન્નપણે દરેક પર્યાયને ગુણને દ્રવ્યને જુદી જુદી રીતે એક સમયમાં ભેદ પાડીને જાણે છતાં વિકલ્પ નહીં એવી જે જ્ઞાનની તાકાત સામર્થ તેને જ્ઞાન કેવળ જ્ઞાન કહે એવા ભગવાન અરિહંતને એવું જ્ઞાન હોય રૂદ્ધિ સમવસણાદી વિભૂતિ બે ગુણ કયા એ બાદ પ્રભામંડળનો પુણ્ય કહ્યું પાછું બહારની પુણ્ય કહ્યું સમવસણાદી વિભૂતિ જે બીજાને હોય નહીં ઇન્દ્રોજયની વિભૂતિ રચે બાર સમવસણ એવા વિભૂતિવાળા સૌખ્ય અનંત અતિન્દ્રિય સુખ જેને હોય છે અનંત બેહદ જેને પ્રગટ પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો પૂરણ સુખનો અનુભવ હોય એને પરમેશ્વર કહેવાય ઇન્દ્રાદિ પણ દાસપણે વર્તે એવું ઐશ્વર્ય છે સમજાણો ઇન્દ્રો પર જેને દાસપણે વર્તે એવી તો એની ઈશ્વરતા છે એટલી મોટી છે
ઇન્દ્રની વૈભવ અર્ધલોકના સ્વામી ઇન્દ્ર દાસ દાસ નો દાસ એવી તો જેની પુન પ્રકૃતિ અને પવિત્રતા બે માં પૂરા ભગવાન છે. સમજાણું કઈ ત્રણ લોકના અધિપતિઓ વલ ઇન્દ્ર ઐશ્વર તેનું ઈશ્વર કીધું. ઇન્દ્રાદિક પણ જેને દાસપણે વર્તે એને દાસપણે વર્તવાનું કેવું ન પડે એ જ વર્તે એની મળાવી એટલી એની ઈશ્વરતા દેખાય. દેવ ધ્વનિની સમોસરણની કેવળ જ્ઞાન કેવળ અંતર વિભૂતિની અને બહારની વિભૂતિ ભગવાન સમોસરણમાં બિરાજમાન હોય ઇન્દ્રો અર્ધલોકના સ્વામી કરોડો ઇન્દ્રાણીના સ્વામી અસંખ દેવના નાથ દેવો પણ ત્યાં આવીને દાસપણે વર્તે એવી એની વિભૂતિ ઐશ્વરતા છે. એને હરિહંતને પરમેશ્વર તીર્થંકર કહેવાય. એ તીર્થંકરને સંગત દ્રષ્ટિ વ્યવહારથી ભક્તિમાં માને. ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવા રૂપ ત્રણ લોકના અધિપતિને વલ્લભ છે ભગવાન વાલા છે. ત્રિભુવન પ્રધાન વલ્લભ પણ ત્રિભુવન પહાણ દૈયં છે ને. ત્રણ લોકમાં વર્તનારા પ્રધાન પુરુષો એને પણ તે વલ્લભ છે ભગવાન. આવું જેમનું માચમ તે અરંત છે. સમજાણું કાંઈ આવી જેની અંતર ને બાહ્ય વૃદ્ધિમાં બે પૂરા એને અરિહંત પરમેશ્વર તીર્થંકર કહેવામાં આવે છે. એને સમ્યક દ્રષ્ટિ ભક્તિથી શ્રદ્ધામાં બહુમાનથી માને છે. એ સિવાય બીજા પરમાત્માને માને બીજા દેવ દેવાભાસ એને ન માને. હવે એ જ રીતે આચાર્ય દેવ પેલું ખુલાસો આવી ગયો નિત્યાનંદો શ્રીમદ અનંદચંદ્ર સૂરી આત્મખ્યાતિના 24મા શ્લોકમાં કળશમાં કહ્યું છે. બોલો અમૃતમ જે ભગવાનના શરીરની કાંતિથી જેઓ જેની કાંતિ શરીરની એટલી હોય છે દશે દિશાઓને ધોવે છે એટલે દશે દિશાઓમાં અંજવાળું કરે એમ ધોવે નથી નિર્મળ કરે એટલે અંધારું રહેતું. જ્યાં ભગવાન બિરાજે ત્યાં મોટો જાણે હજારો સૂર્યનો તેજ હોય એવું એનું શરીર ચારે કોર અંજવાળું અંજવાળું અંધારું ક્યાંય હોય વગર સૂર્યે અંજવાળું રાત્રિમાં પણ વગર સૂર્ય અંજવાળું એવું તો એનું શરીરના પરમાણુનું તેજ આમ કાંતિ કિરણો પડતા હોય એવું તો જેનું પુણ્ય હોય છે એમ કે છે. શરીર એવું હોય છે બાય જળ એની હદ પ્રમાણે વાંચા છે એનો પ્રશ્ન એની મર્યાદા પ્રમાણે જેવો તેજ વળી અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે એટલું તેજ છે કે સૂર્યના તેજ ને ચંદ્રના તેજો કે ગમે તેઓ હોય બધાને ઢાંકી દે એવા તો શરીરની પ્રભાવ ભાવ ભાવ એટલો પ્રકાશ નીકળે સૂર્યના તેજને ઢાંકી દે. જેવો રૂપથી જનુના મન હરી લે છે એવું તો સુંદર રૂપ હોય છે ભગવાનનું કે ઇન્દ્રોના મન પણ હરાઈ જાય છે એવું દેખે. એક એક નમણું શરીરનો દરેક અવયવનો દરેક ભાગ દરેક નમણો અને લાવણવાળો પૂરણ પુણ્ય ના હોય તો પછી ક્યાં ન હોય પૂરણ પુણ્ય ત્યાં છે. જેવો દીવ ધ્વનિ વળી
દિવ્ય ધ્વનિ ઓમ અવાજ નીકળે ભગવાનના મુખમાં. ઓહો, ભવ્યુના કાનોમાં જાણે કે સાક્ષાત અમૃત વરસાવતા હોય, કાનમાં જાણે અમૃત વરસતું હોય એવું ભવ્યુને સુખ ઉત્પન્ન કરે છે. એવી વાણીનો જ મીઠાશ દિવ્ય ધ્વનિની વચન ચતુરાય એટલી મીઠાશ વાવી હોય, મીઠાશ વાવી હોય. એવી વાત છે ને, આમ હોય તો યાદ રહે ને ચીજ ચોંટે કે છે. ઓલી આત્માની વાત ઝીણી પડે એમાં ચીજ નો ચોંટે. આ તો વ્યવહાર સંકિતમાં માનવાયક તીર્થંકર આવા હો એમ કે છે. એમ ચીજ જેનું આત્મામાં ચોંટ્યું હોય એને આવા માનવા લાયક છે એમ કે છે. એમ કે અમારી ખબર પડે કે હા 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 એમ. પણ જેને ચૈતન્યના તેજ અને ચૈતન્યના આનંદની જેને અંતર્મુખ દ્રષ્ટિને અનુભવ થયા એને આવા ભગવાન વ્યવહારમાં શ્રદ્ધામાં વર્તે. વ્યવહાર સંકિતમાં આવા માન છે ને, બીજા દેહ માન હોઈ શકે એમ કે છે. હું જાણું કાંઈ, આ તો એક પુણ્ય પ્રકૃતિની વાત છે. પવિત્ર તો કેવું કેવું દર્શન લીધું. અને જેઓ 1008 લક્ષણોને ધારણ કરે છે શરીરમાં, લક્ષણો જેવા એના શરીર આખામાં હોય છે, 1008 તીર્થંકર સૂર્યો વંદ છે એવું કીધું નાખ્યું. તીર્થંકર એવા એને સૂર્યો કે એવા તીર્થંકરો સમ્યક દ્રષ્ટિને વંદન કરવા લાયક છે. જાણું કાંઈ બાકી હાલે છે ને. આપ તો આપની વ્યાખ્યા હાલે છે, આગમની પછી ચાલશે, તત્વાની પછી ચાલશે. આગમ આપ તો આગમની તત્વની શ્રદ્ધા તેને વ્યવહાર સંકેત કહે છે. એમાંથી હજી આપની તીર્થંકરની વ્યાખ્યા ચાલે છે. હું સમજાણું હા કેવા કેવા બધું કેવા ભેગું બધા આચાર કયા છે. મોટા મોટા સૂર્ય મોટા આચાર છે. આત્મિકાથાની ટીકા પણ કરતા ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મ બોલનારી દેવ શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થંકરની સ્તુતિ કરે છે. એ તો બ્રહ્મચારી ભગવાન નેમનાથને સ્તુતિ કરે. પહેલા આવ્યું તમ ફરી ના રહે. જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે ભગવાન નેમનાથ આદિ તીર્થંકરો એ નેમનાથની પ્રધાનપણે સ્તુતિ કરે છે. પોતે પદ્મધારી દેવ બાળ બ્રહ્મચારી છે, મુનિ છે, જેના મુખમાંથી આગમ જય છે એવા પંચ મહાવ્રતધારી ઈચ્છાયમોગુણના ધરનાર રવાળે નીચે તો અંદર શુદ્ધ ઉપયોગ રૂપી પરણતીના ધરનાર છે. સમજાય છે કાંઈ. એવા આચાર મુનિ, મુનિને 5 આચાર હોય છે એમ કે નહીં કે આચાર ને 5 આચાર હોય છે. એ કે છે કે જેમની કમળની અંદર ભ્રમર જેમ સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાન કમળમાં, જ્ઞાન કમળ એ આત્માનું જ્ઞાન કમળ એટલું ખીલેલું છે ભગવાન નેમનાથને, આ જગત તેમ અજગત ભાષા જોવા વાપરી છે. વાતમાં છે ને જગત એકદમ અજગત, આ લોક તે જગત છે, ખાલી અલોક તેને અજગત કહેવામાં આવે છે. અજગત આ લોક તો અલોક, જગત તો અજગત. જગત ને અજગત સદા સદાય સ્પષ્ટપણે હમાઈ જાય છે. દેખો જ્ઞાનમાં હમાઈ જાય એટલે જણાઈ જાય છે ભગવાનમાં. જ્યાં ચૈતન્ય વૃદ્ધિ ઓલી બારની વૃદ્ધિ બતાવી હતી એના જ્ઞાનની નિર્મળતા છે, એનો સ્વભાવ જ્ઞાન, અને સ્વભાવ 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 એટલો સ્વભાવ રૂપે જ્યાં પરણમીને રાગમાં અટકીનું અટકું રહી ગયું, અને એકલો નિર્મળાનંદ પૂર્ણ જ્ઞાન પ્રકાશ કે જગત ને અજગત, લોક ને અલોક, સ્પષ્ટપણે સ્પષ્ટપણે અને તે સદા જ્યારથી પ્રગટ થયું ત્યારથી સદા એ કેવલ જ્ઞાન દશા જેમાં કમળમાં ભમર, સમજાય છે, કમળ મોટું ને ભમર નાનો, એમ થયું કે નહીં? આવડા કમળ એમ ભગવાનના જ્ઞાનમાં લોકાલોક તો ભમરની જેમ હમાઈ ગયા ક્યાંય, એટલો જ્ઞાનનો પ્રકાશ ચૈતન 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 જેનો સ્વભાવ જ જ્યાં ખીલી ગયો, જે સ્વભાવ રૂપે હતું એ પ્રગટ રૂપે સ્વભાવ કહ્યું હતું ને પેલું કેવળ નામ મોસન વરસાવ કનું કહ્યું વીરમાં વરસાવ પહેલી કાતા ભગવાન વીર કેવા છે એમ કે નમીનું ગયું, જેનો સ્વભાવ કેવળ જ્ઞાન એક સમયમાં પરિણમન જેનું આખું નિર્મળ પૂરણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થઈ ગયો એના જ્ઞાનમાં કે છે જગત ને અજગત કમળમાં જેમ ભમરો હોય એમ હમાઈ ગયા છે, એના આખા વાંધા અત્યારે કાઢે ગણાય રામ છે ને રામ જાણ્યું ને કરણ જાણ્યું અનિયત જાણ્યું ઠીક અહીં તો કે છે કે એક સમયમાં એ તો ત્રણ કાવ ત્રણ લોક ને અલોક તો આમ હમાઈ ગયા અંદર પેસી ગયા, એનાથી અનંત ગુણો હતો પણ કેવળ જ્ઞાન જાણે એમાંથી પછી બીજું કાઢે ભાઈ શું કાઢે કોને શું કીધું નિમિત્ત વાળા શું કાઢે એમાં એના એમ કે બીજા જ્ઞેવ નથી માટે જાણતા નથી એ શું હા શક્તિ ઘણી છે ભલે પણ મારે શું જે એક દ્રષ્ટિ ફેરે શું વાત છે જયારે આમ કહે છે કે જેના કમળમાં ભમર સમાઈ ગયા છે એમ જેના જ્ઞાનમાં સમાઈ ગયું બધું આ એથી અનંતગુણ હોત તો પણ જાણે એમ કરીને એના ચૈતન્ય વિકાસના સામર્થ્યની અચિંતા બેહદતા વર્ણવી ઓલા હું કે જો જ્ઞેય એટલું નથી માટે નથી જાણતો જો નિમિત્તની પ્રધાનતા વસનલાલજી શું કામ કરે છે ને ભ્રમણા દ્રષ્ટિ શું કામ કરે છે સમજાવ નહીં કે વાત થઈ ઠીક નહીં એક ફેરી કેમ કેમ યાદ મળ્યું કે છે સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે કાંઈ તો એવું નથી કે ભાઈ અહીં અનંત ગુણ હોય તો ત્યાં અનંત ગુણ હોય તો જાણે કેમ એ તો આવી ગયો મોટું કીધું ને કમળ આવડું મને ગમરો નાનો અનંત ગુણ હોય જાણે એટલી સામર્થ છે પણ કે છે કે જ્ઞેય નથી માટે કેમ જાણે મને જોવું જ્ઞેય પ્રદાન થઈ ગયું હા હા દ્રષ્ટિ ફેરે ક્યાં ક્યાંના અર્થો આ તો વિકાસ જ એટલો વિકાસ જ છે આ છે જ એટલું એટલે શું થાય છે અનંત ગુણ હતો પણ જાણે માટે જ્ઞેય નથી માટે નથી જાણતા માટે જ્ઞેયની પરાધીનતા અહીં જાણવું થાય છે એમ સિદ્ધ ક્યાં કરવું છે ભાવે સમજાવું કાંઈ છે કે નહીં આપણે ક્યાંક કાપો જ્ઞાન છું વિશ્વ માત્ર કમળ ફૂલ પાસે જો આખા લોકો આવ્યા ભગવાન શ્રી જાણો સદા સ્પષ્ટપણે આમ ભગવાન ચૈતન હીરો ચમકતો પ્રગટ થઈ ગયો અમને સદા નામ હવેથી એક સમયથી અનંતકાળ સુધી સ્પષ્ટપણે એવો ને એવો સદા સ્પષ્ટ પ્રતિભાસ લોકાલોકનો જેને એ જ્ઞાનની એક સમયની પર્યાયમાં છે એને કેવળ જ્ઞાન કહેવામાં એવા ભગવાનને પ્રાપ્ત જેને પોતાની દશામાં કરવા છે એ દશાની શ્રદ્ધાવંતને આવા ભગવાન માન્ય હોય છે જણાય છે સમાજ જણાઈ જાય છે તે નેમિનાથ તીર્થંકર ભગવાનને હું ખરેખર જોયું છું તે નેમીના તીર્થંકર ભગવાન ને હું ખરેખર પૂજું છું, જે જેથી ઊંચા તરંગો વાળા સમુદ્ર ને પણ દુસ્તર સમુદ્ર ને પણ બે ભુજાઓથી તરી જાઉં, હું તરી જાઉં, તરી જાય કે જસંતા નહીં. ચૈતન નું ભાન છે આવા ભગવાન ભક્તિમાં વર્તે છે, શ્રદ્ધામાં ભુજાઈ તરી જવાનું સમજાણું કઈ. હું ખરેખર પણ કે જેથી ઊંચા તરંગો વાળા સમુદ્ર ને પણ મહાદુસ્તર સમુદ્રમાં તરંગો 84 લાખના ઉતરે ઉઠે છે. વિખ્યાત ને રાગદ્વેષ સંસાર છે, સમજાય છે એને કરી જાઉં છું, એ સંસાર છે વિખ્યાત. હવે શું એમ આવે સંસારમાં આવે છે સંસાર. સંસાર શબ્દ છે ને એમ આવે છે, સંસાર ફરી જાય છે ને એ હાથની લખમાં આવે છે. તારી તમ ખો ધમો છે ને, ધમો સો સો સમો થી નિલી છો, મો ખો વીણો પરિણામો અપણો સુ સમો એમ આવે છે. ચરિત્રમ ચારિત્રમ તદેવ ચારિત્રમ કેવું છે કે મિથ્યા રાગાદી સંસાર રૂપેણ ભાવ સંસારી પતતમ પ્રણીપન ઉદ્ધતમ નિકાસત ધરતી ધર્મ ધર્મ વ્યાખ્યા. મિથ્યા રાધેશ મિથ્યાત રાગાદી સંસાર રૂપ એ સંસાર છે. ભ્રમણા ચૈતનના આનંદ ને પૂર્ણ શુદ્ધની શ્રદ્ધા વિના રાગમાં ધર્મ પુનમાં ધર્મ એથી ભ્રમણા અને રાગ એવો સંસરણ રૂપે ભાવ સંસારી પતતમ લેખો. ભાવ સંસારમાં પડતા પ્રાણીનમ ઉદ્ધત ઉધરે એવો નિર્વિકાર સુચૈતન્ય ધરતી નિર્વિકાર પરિણામમાં ધરે તેને ધર્મ કહેવામાં આવે. આ ધર્મની વ્યાખ્યા દેવા જીણું. જે પ્રાણીને નિર્વિકાર સુચૈતન્યના ધારે તેને ધર્મ કહે છે. ધમ્મો કીધો ને, ધમ્મો નિર્દિત એ ધર્મ છે, સમજાણું કઈ. સમાચારી ઘણું લીધું છો, કેટલાક ખુલાસા કહો સમજાણું. હું ખરેખર હું આવે છે ને બોલામાં એ નહીં કર્યો તો તમે પહેલા હું સ્વસંવેદ પ્રત્યક્ષ હું જો નાથી રૂપાડી ભાઈ ઓલા કે સ્વસ્થ મુનિ નહીં તો મુનિ પૂતે કે હું એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સામાન સ્વરૂપથી હું બીજું કાંઈ નહીં હું એમ હું મારા જ્ઞાનથી વેદનથી જણાઈ શકું છું એવો હું. કોણ કે દર્શન જ્ઞાન મારું કાયમનું સ્વરૂપ છે એ સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણું છું એવો હું, એ હું ભગવાનને વંદન કહું છું. જ્ઞાન છે ને કેમ છે સર્વતન સાહેબ હું તે કુનકુંદાચાર એટલે હું કોણ, હું કોણ કે દર્શન જ્ઞાન જેનું સામાન ત્રિકાળ સ્વરૂપ છે એકરૂપ એને હું મારા સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણું. મારા સ્વસંવેદન પોતાના અંદરથી વેદનારો જાણનારો હું એવો આત્મા આવા તીર્થંકર ભગવાનને વંદન કરું છું. સમજાણું કઈ. હું ની વંદન કરનારાની ખબર ન મળે, વંદન કરવું કોને એની ખબર ન મળે. પછી મને ખબર બધી માને હા એક હું કહ્યું ને તીર્થંકર ભગવાન ને આવા તીર્થંકર ભગવાન મારા જ્ઞાનમાં છે એને હું સ્વસંવેદન જાણનારો પ્રત્યક્ષ ચૈતન હું. ખરેખર તે ભગવાનને હું પૂજું છું, ખરેખર પૂજનારો તે ભગવાનને હું પૂજું છું. સમજાણું કઈ. એ ભગવાન પૂજ્ય છે, પૂજવા યોગ ને હું પૂજું છું, હું આ છું કે જેથી દુસ્તર સંસાર સમુદ્ર ને બે ભુજાથી તરી જઈ સમજાય છે. દર્શન ને ચારિત્ર પૂર્ણ પાર કરી દઈશ કે હાથ ગાથા થઈ. એ ભગવાન ની વાતથી થઈ. હવે આયમ અને તત્વ ત્રણ શબ્દ હતા ને પેલા પાંચમી ગાથામાં હતા ને. અત્તો આયમ તથાણ આપતો એટલે પરમેશ્વર, આયમ એટલે એમની વાણી ને તત્વો કહેલા એની શ્રદ્ધા થી વ્યવહાર સંકેત છે. એમાં તીર્થંકર આપતો એની વ્યાખ્યા થઈ ગઈ. હવે એમને કહેલા આયમ કોને કહેવાના એ વાત કરી જુઓ. કસ મુહગત વયણમ વાપર દોષ વિરહ્યમ સુદમ વૈજ્ઞાનિક વજન સુદમ આયમ ઇદિ પરિકયમ તેણ દુકૈયા હવંતી તતથા. પરમાત્મ વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ. જો વાણી કોની હોય આયમ ઈ સમ્યક દ્રષ્ટિ વ્યવહાર ઈ વાણીને માને છે. નિશ્ચયમાં તો પોતાના આત્માને જાણીને માને છે, વ્યવહારમાં આવી વાણીને માને છે. એ વાણીની પરીક્ષા એને હોય છે. પરમાત્મ વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ જે તે વાણીને આયમ કહી તેણે કયા તત્વાર્થને. હા, વ્યવહાર સંકેત ની વાત આવે છે. ઉદાહરણ કે વ્યવહાર માનતા નથી, વ્યવહાર કહેતા નથી. કેટલો વ્યવહાર તારે કઈક કેવડા બોલશે એને એમ કે વ્યવહાર હોય તો નીચે કમાય ને લાભ થાય ને એવું કઈક કહેતો વ્યવહાર કીધો કહેવાય. આવો વ્યવહાર સંગત દ્રષ્ટિને મુનિઓને ધર્મીને એની શ્રદ્ધામાં વ્યવહારમાં હોય છે પૂરણ. જ્યાં સુધી વિતરાગ ન થાય ત્યાં સુધી આવો વ્યવહાર એ તો પેલો નીચે થાપીને પછી વ્યવહાર આવો હોય છે એનો સ્થાપન કરે છે. બીજો કયો વ્યવહાર જોતો છે એને. આ પરમાયમના સ્વરૂપનું કથન છે. શબ્દ આપેલા થોડા લઈ તેમના મુખમાંથી નીકળેલી વાણી તેમના છે ને સત્ય એટલે જે ભગવાન કહ્યા ને આટલો વ્યાખ્યા. હા, એમના મુખમાંથી નીકળેલી વાણી કે જે પૂર્વા પર દોષ રહી છે. આગળ પાછળ દોષ ન હોય એમાં. પહેલું કાંઈ કે પછી કાંઈ કે એમ હોય. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ જેની વાણી પૂર્વા પર દોષ રહી આગળ પાછળ વિરોધ રહી અને શુદ્ધ છે. વાણી શુદ્ધ છે, વાણી શુદ્ધ છે. શુદ્ધ સ્વરૂપને કેનારી છે ને વાણી શુદ્ધ છે. નિર્દોષ વાણી છે, નિર્દોષ તત્વને નિર્દોષ ભાવને કેનારી છે. કોઈ સમજાવું તેને આગમ કહેલ છે. કોઈ ઘરની કલ્પના આચાર્ય નામ ધરાવીને કયા હોય આગમ, અમે આગમ કહ્યા છે, અમે આ રચા છે, અમે અમારી એમનો હોય કે છે. સર્વજ્ઞ ભગવાન થી કહેલા એમને અનુસારે પછી રચે જુદી વાત છે. પણ અધરથી ભગવાન સર્વજ્ઞને મૂકીને ઘરની કલ્પનાઓ એ શાસ્ત્ર રચ્યા એને આગમ કહેવાતા નથી એમ અહીં સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ કલ્પિત બનાવ્યા ને શાસ્ત્રો, એ શાસ્ત્ર કહેવાતા નથી. જગન્ભાઈ અને તેણે તત્વાર્થો કયા છે એ આજે મેં જે તત્વાર્થ કહ્યા જોવા દરેક તત્વાર્થ તો દ્રવ કહો બધું એક જ છે. કુકડી વાંધા કહે છે તત્વાર્થ અને દ્રવ જુદા, અહીં તો તત્વાર્થ તો દ્રવ કોઈ બધું એક જ કહે છે. નવમી ગાથામાં એ તત્વાર્થ જો દ્રવ્યને તત્વાર્થ કહે છે નવમીમાં. તચ્છાય ની ભણી દા જો છે ને જીવા પુગળ કાયા ધમ્મા ધમ્મા કા આયા સમ તચ્છાય ની ભણી એને તત્વાર્થ કહ્યા છે એ દ્રવ્ય ને તત્વાર્થ ભગવાને જે જ્ઞાન માં સદ્રવ જોયા એને ભગવાને તત્વાર્થ કહ્યા તત્વાર્થ કહો કે સદ્રવ કહો એમાં કઈ ફેર તત્વાર્થો કયા છે જો કેટલી વાત સિદ્ધ કરી કે ભગવાન સર્વજ્ઞ આવા હોય એના મુખ થી નીકળેલી વાણી ઓમ ધ્વનિથી અને એ આગમે કહેલા તત્વો એની સમ્યક દ્રષ્ટિ જીવને બરાબર તત્વો નિનાગ્યમ નિનાગ્યમ આપતાની સુદ્ધા હોય છે કસોટી કરી પરીક્ષા કરીને હોય છે સમજાણું કાંઈ આ પરમાત્માના સ્વરૂપનું કથન તે પૂર્વોક્ત પૂર્વે કહેલા પરમેશ્વરના આત્મા કહીએ મુખ કમળમાંથી નીકળેલ આવે છે આકાશ શરીરમાંથી પણ મુખ્ય પણ આમ બોલાય છે ને એટલે એ ભાષાએ કથન કરી છે આમ નીકળે છે આકાશ શરીરમાંથી ઓમ ધ્વનિ આપની એની પછી ભાષામાં વાંધા છે ને જરી એ મુકમળમાંથી નીકળેલ ચતુર્વચન રચનાનો વિસ્તાર ચતુર્વચન રચનાનો વિસ્તાર જ્યાં કેવળ જ્ઞાનમાંથી વાણી આવી નિમિત્ત થઈને વાણી તો વાણી થઈ આવી છે પણ આમ નિમિત્ત કેવળ જ્ઞાન છે ને જોગનું કંપન છે એ વાણી એને ઘરે હજાર હજારો કળશી પાક અનાજના થાય સમજાય છે એના વહવાયાને કેટલું મળતું છે વહવાયા સમજશે નહીં સમજશે એના કામ કરનારા હોય ને ઉતાર લુવાર કુંભાર એ અમારે કાઠિયાવાડી પાછળ બે પાંચ કલશી અમારે પાક તો એના ઉતાર લુવાને અમુક મળે પણ હજારો કલશી જેને પાકે એના ઉતાર લુવાને ઘણું મળે ગાડાને ગાડા ભરી દી એમ જ્યાં ભગવાનને પાપ થયો છે કેવો જ્ઞાનનો કે છે કે સાંભળનારને ઢગલાના ઢગલા વાણીમાં મળે છે એમ કે છે જો ચતુર્વચન રચનાનો વિસ્તાર એટલી વાણીમાં વિસ્તાર આવે છે કે સાંભળનારાઓ તો આમ ન્યાલ થઈ જાય નથી સમજે ને એમ કે છે સમજે સમજેની વાત છે કે ન સમજે નહી તો વાણી પણ અનંત વાગ્યા અહીં પણ સંધિ સમજે ની જ વાત લેવી સાંઈ ન સમજે એ વાત છે ચતુર્વચન રચનાનો વિસ્તાર એવો વિસ્તાર એક જગત કહે ત્યાં કેટલો વિસ્તાર કરે છ દ્રવ એના ગુણો ને એની પર્યાય ની દ્રવ કહે ત્યાં અનંત ગુણો ને પર્યાય એટલી વચન રચના કે જે પૂર્વા પર દોષ કરી છે પહેલા અને આગળ પાછળમાં ક્યાંય દોષ હોતા નથી સર્વજ્ઞમાં રાગ દ્વેષ મોહ નાશ થઈને જ્ઞાન જ્યાં પ્રજ્ઞા છે એની વાણીમાં પૂરણ પૂરણ સતનો સજ પ્રવાહ વહે છે પૂરણ સતનો સજ પ્રવાહ વહે છે પૂર્વા પર દોષ રહી છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપ સૂત્રની માપ હિંસાથી પાપ ક્રિયાસન હોવાથી શુદ્ધ છે શુદ્ધની વ્યાખ્યા કરી રાગનો અભાવ હોવાથી પાપ સૂત્રની માફક હિંસા મારો માને મારવું જોઈએ ને આને આમ છે ને એ ભાષા વિતરાગની વાણીમાં હોય સમજાય છે કાંઈ નિર્ભય મરી ગયેલા છે એનું આવી છે બધા માર તો તને પાપ નહીં લાગે એવી વાણી ભગવાનની ન હોય એવા આજ્ઞમ કહેવાય નહીં એમ કે છે સમજાણું કાંઈ પાપ ક્રિયા શૂન હોવાથી હિંસા જૂઠવાળી કોઈ પણ પાપની ક્રિયા તે શૂન શુદ્ધ છે તે પરમાગમ કહેવામાં આવેલ તેને પરમાગમ કહે એ સિવાય અજ્ઞાની પોતાની કલ્પનાથી જોડ્યા હોય એને પરમાગમ કહેતા જેવું અહીં તો આગમને પરમાગમ કીધું છે જાણો પાઠ તો છે ને આગમ ઇતિ પરિકયમ કે પરમાગમ છે મહાપરમાગમ ભગવાનની વાણી છે તે પરમાગમે કે જે પરમાગમ ભવ્યું એ દૈવ્યો એ લાયક જીવે કરણરૂપી અંજલિથી. એ કરણરૂપી ખૂબો આપણે અહીં તો કાઠિયાવાડી ભાષા કરી છે ને, આ પીવે ને માણસ આમ આમ પીવે કે નહીં પાણી કરે છે. આ કાન રૂપી ખૂબો ખૂબ જુઓ છે ને અંદર. એ સુકન્ના આવે છે ને, અશ્વમાં આવે છે ને, હા એ કરણ વાળા એવું આવે છે અશ્વમાં આવે તો. હા એ સુકન્ના કારણ વાળા કાન વાળા સાંભળ, કાન વાળા હોય ને ટકી ગયા અમારી વાત તો સાંભળ, કાન મેળવી છે તમે સમજાનું કઈ અશ્વમાં આવે છો અશ્વ છે. પહેલી ગાથા છે પહેલી મારો સપન્ના એમની એવી શૈલી આચાર્યોની કથન કોઈ ગજબ છે. કુમકુંદ આચાર્યની શૈલી પણ ઘણી ગંભીર ને ઘણી ઊંડી વિશાળ વિસ્તાર સ્થાપે છે ને. આ ભગવાન એમ એ વિસ્તાર સ્થાપે છે એવી એની રચના ગજબ સહજ એવી સ્થિતિ ઊભી થઈ જાય છે. પહેલી માં તો મુંદન હોય ને, બીજી ગાથા જો. દંશણ મૂળો ધમ્મો ઉભૈઠો જીણ વરેણમ દંશોણમ સકન્ય દંશણ હિણો નંદીવો સકન્ય જો હે કરણ વાળા. સમજાણો સમ્યક દર્શનની જ વાત સાંભળ. ધર્મમાં પહેલું સમ્યક દર્શન છે. એ જીણવર ને શિશુને કહ્યું છે તંગ સોણમ સકંડે તંગ સુતવા સ્વકર્ણે દર્શન હેણોનું વંદિતમ. કાનથી તે હાંભ્યું હોય તો હવે પછી મિથ્યા દ્રષ્ટિને વંદન કરીશ નહીં એમ કે છે. જાણો સ્વકર્ણા જો આચાર ઉપદેશ કે હે સ્વકર્ણા કહીએ પંડિત સત્પુરુષ હો એની વ્યાખ્યા કહી પછી સ્વકર્ણા કાન કરીને તે હાંભ્યું છે. એ હાંભ્યું છે એને યથાર્થ પંડિત પણ પ્રગટ્યું છે. સમજાણો કાંઈ જેને સાંભળીને અંદર જ્ઞાન યથા ધ્યાન થયું છે એને સ્વકર્ણા કહેવામાં આવે છે. એની તો થઈ ગઈ છે રીત નહીં, બીજાની બીજાને થઈ ગઈ છે એટલી યાદ છે. હું સમજાણવામાં ભર્યું એ કરણરૂપી અંજળીથી બરાબર પીવાયું છે. એવું અમૃત છે, એવું અમૃત છે. હા અંજળી છે આ, એક કાન જ અંજળી છે. જો નહીં તો નહીં તો એક એક છે ને બે સાંભળે છે ને બરાબર. એ વાત ઠીક છે. કર્ણરૂપી અંજળીથી પીવાયું અમૃત છે ભગવાનની વાણી. એ ભગવાનની વાણી અમૃત છે એમ કે છે. વચના અમૃત વિતરાગના હા અમૃત ચૈતન્ય જગાડીને જાગૃત કરીને અમૃત બનાવી દે. મરવું નહીં મોક્ષ બનાવે. સમજાણું કાય જે મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે. સમજાણો અર્થાંતિ પરમાજી મુક્તિ સ્વરૂપ દર્શાવે છે. અહીં તો કે છે મુક્તિ ને જ દર્શાવે છે એમ કે છે. વાણી તો મોક્ષ ને જ દર્શાવે, વિતરાગ પર્યાય પૂર્ણ એને દર્શાવે એમ કે છે. જોયું ભાઈ તારો પૂર્ણ વિતરાગ સ્વભાવ છે ને, પૂર્ણ વિતરાગ સ્વભાવ સ્વરૂપ જ છો, અકષાય સ્વભાવ સ્વરૂપ જ છો. એમાંથી એકાગ્ર થઈને વિતરાગી પર્યાય પૂર્ણ પ્રગટ એનું નામ મુક્તિ. આ એને આગી બતાવે. જો બીજી બધી ભલે વાતો કરે પણ આ બતાવે કે છે એમ કે છે. મુખ્યનું પ્રયોજન પરમ હિત એવું મોક્ષ મુક્તિ સુંદરી સમજાય છે. પરમાત્મા મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે. જે સંસાર સમુદ્રના મહાવમળમાં નિમગ્ન, જે સંસાર સમુદ્રના મહાવમ મોટા ચક્રવા નિગોદના જીવો એકન્દ્રી બેન્દ્રી ત્રણ આહા ચકરાવાના ભમો ફિલ્મ ખેલા એક ગૌમાંથી બીજે બીજેથી ભગવાન આત્મા એને આવા ભવમાં ખેલમ ખેલાય હલોવા ભવના હિલોવા એક પછી એક એક પછી એક એક પછી એક અનંત 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 એવા મહાવમ એમાં નિમગ્ન જે સમસ્ત ભગજનોને એમાં નિમગ્ન એવા સમસ્ત ભગજનોને હસ્તાલંગન હાથનો ટેકો આપે છે મિત્ર છે ને નિમિત્તનું નિમિત્ત છે ને એ અંદરમાં અંતર જ્યાં સમજાય આવું એને નિમિત્ત હોય છે એના જ્ઞાનમાં આવું નિમિત્ત વર્તે એવા સદની વાત છે કે નહીં મહા વમળ ખાય છે ભમરા ભમરીની જેમ ભમર ખાય ને મોટા પાણીના વમળ ખાય ને એમાં જે કંઈ વસ્તુ પડે અંદર ઉતરી જાય ચોરાશીના ભમળમાં ઊંડો ત્યાં ત્યાં ફર્યા કરે એવા નિમગ્ન એવા જીવોને સમજભર્જનોને સમજભર જીવો એ હસ્તાલમ હાથનો ટેકો આપે છે એવું પરમાગમ છે સમજાવું કાંઈ જે સહજ વૈરાગરૂપી મહેલના શિખરનો શિખામણી છે સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનો શિખામણી ટોચ ઉપરનું રતન ચૂડામણી કલગીનું રતન માથે હોય ને કલગી પરમાગમ કેવા છે સ્વભાવી વૈરાગ રૂપી મહેલના શિખામણી સમાન છે ઓહો પૂરણ વૈરાગ એક વિકલ્પથી પણ વૈરાગ સારા ઉદયભાવથી વૈરાગ એવું બતાવે છે વિતરાગ ભાવ બતાવે છે આમથી વિતરાગ નામ પરથી ઉદાસન બતાવે છે પરમાગમ સ્વાભાવિક વૈરાગ સ્વાભાવિક વૈરાગ એટલે આનંદ અને જ્ઞાન સહિતનો વૈરાગ એવા મહેલના વૈરાગનો મહેલ સ્વાભાવિક વૈરાગ એનો મહેલ એની શિખામણી ચૌદ સમાના પરમાગમ છે એમાં પરમ વૈરાગ વિતરાગની વાત હું એ બીજે હોઈ શકે કારણ કે પરમાગમનું તાત્પર્ય જો સ્વજ વૈરાગની ઉત્કૃષ્ટતા છે વિતરાગતા આખા શાસ્ત્રનું તાત્પર્ય શું છે પંચાસથી કાયમ આવે છે છેલ્લું ભગવાનના સારા શાસ્ત્રનું સાથું વિતરાગ સ્વાભાવિક પરથી ઉદાસીનતા સ્વભાવના અસ્તિત્વમાં રમણતા એવું પરમાગમ બરાબર અમે જાણું સહજ વૈરાગની ઉત્કૃષ્ટતા ભરત શૈભમાં આવે છે ચક્રવર્તી ભગવાન પાસે સાંભળે છે ને વૃષ્ણ સાંભળતા સાંભળતા એને મતીની વિશેષતા થઈ ગઈ સુતની વિશેષતા થઈ ગઈ અવધિની વિશેષતા થઈ ગઈ અવધિ દર્શનની વિશેષતા થઈ ગઈ એવું ત્યાં સમજ મતિ જ્ઞાન વધી ગયું શુદ્ધ જ્ઞાન વધી ગયું અવધિ જ્ઞાન વધી ગયું નારી અવધિ દર્શન થયું જાય છે મતિ જ્ઞાનમાં જાતિ સ્મરણ છું ભેગું વધી ગયું ધારણા એકદમ ગાળા એમને જ્ઞાન હતું એકદમ મતિનો પ્યાલો ફાટી ગયો શુદ્ધ જ્ઞાન એકદમ મતિ ગયું શુદ્ધકૃષ્ણ જ્ઞાન એકદમ મતિ ગયું શુદ્ધકૃષ્ણ અવધિ જ્ઞાન થઈ ગયું અવધિ દર્શન થયો સંસારમાં ચખંડના ધન્યતા રાજના પણ ભગવાન ત્યાં બેઠા અને એકની અંદર ધારા ભગવાનની વહી અંતરમાં રમણતા થઈ ગયા સમોષણમાં મતિ શુદ્ધ અને અવધિને દર્શન માં થયું હે ક્યાંય સમકી દે પાંચ મોગલ યાદ રહે તમને ક્યાંય સમકી થઈ ગયું ત્યાં હા એ તો એ તો પોતાથી થયું છે ને એ તો ત્યારે વાણીથી કહેવાય પાત્ર પોતાથી પ્રિન્ટ ક્યાંથી ક્યાંય સમકી પાંચ બોલ કહે પાંચ બોલ શોભસન નું ખ્યાલ થયો, મોતીની ઉત્કૃષ્ટતા થઈ ગઈ એના પ્રમાણે સુત ની ઉત્કૃષ્ટતા, અવધિ જ્ઞાન અવધિ દર્શન, પાંચ બોલ એક સમય એક હરિપીઠ પ્રાપ્ત થયો. કો રાજા ચક્રવર્તી છખંડ નો ધણી ગુંજાળી ને લઈને આને એમ કે આટલા પુન હતા પણ એને સામું જોયો નથી એમ સમજાવું કઈ. સમજાણું એવું જેને ભરત ચક્રવર્તી ને ભગવાનના સમોસરણમાં પાંચ બોલ પ્રીત્યા એટલી વૃદ્ધિ ને સમૃદ્ધિ હતી, છતાં કઈ લક્ષણ આરામ અમરે છે ને અમૃત એકદમ નિર્મોતા. એવા ભગવાન જે કદી નહીં જાણેલા નહીં જોયેલા અજાણ્યા અનભૂત જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા એ મોક્ષ મહેલનું પ્રથમ પગથિયું છે. એ પરમાગમ ભગવાનની વાણી એ મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. હું સમજાણું કઈ એ આજ્ઞાથી અને જ્ઞાન થાય છે નિમિત્તપણે તેમ સર્વજ્ઞ કીધું કૃપાનું ફળ મુક્તિ આજ્ઞાથી સુબોધ થાય, સુબોધથી મોક્ષ થાય છે. મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે અને જે કામભોગથી ઉત્પન્ન થતા અપ્રસરાદુ બંગારા હોય જો વિષય વાસનાથી ઉત્પન્ન થતા પ્રશસ્ત રાગરૂપ અંગારા, રાગરૂપ અંગારા એવી શિકાતા સમસ્ત દિનજનોના સમસ્ત દિન ગરીબ હીન કામ ભોગના કામ્યો દિન ને હીન એમ કે છે. રાકા છે રાકા રાગ રૂપી અંગારા વળી શેકાતા સમસ્ત દીન જનો ભિખારી જનો સ્વરૂપની સાહેબી છોડીને ઈચ્છાથી ભોગને પુનને બારને ઈચ્છે છે કામ ભોગને દીનમાં દીન ભિખારીમાં ભિખારી રાકમાં રાક છે. સમજાણું કઈ ભગવાન બાદશાહ ચૈતન્ય આનંદ મૂર્તિ એની દ્રષ્ટિને ભાવના છોડીને એકલા કામ ભોગતી શેકાતા દિનજનોને મહાક્લેશનો નાશ કરવામાં સમર્થ એવો જે મહાક્લેશ વિષય વાસના રાગ મમતા આબરુ કીર્તિ જંખના મારીને હળગતો હોય શેકા કહે એવા મહાક્લેશોના નાશ કરવામાં સમર્થ ભગવાનની વાણી સજળ મેઘ, સજળ મેઘ પાણીથી ભરેલા વાદળા, ખાલી વાદળા નહીં પાછા એમ કે છે ખોટા વાદળા નહીં કે પાદળા થઈને વિખાઈ જાય હે, પાણીથી ભરેલા વર્ષે છૂટ્યો. હા ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એની વાણી સાંભળવા બેઠા શકે છે એને તો જાણે સજળ મેર સજળ છે ને પાણી થી પાણી સહિત મેર પાણી ભરેલું વાદળું છે. આ તેણે એવા આજને ખરેખર સાત તત્વો ને નવ પદાર્થ કયા છે ત્રણેય આવી ગઈ વાત હોય એવા જે સર્વજ્ઞ પરમેશ્વર પહેલી વ્યાખ્યા થઈ ગઈ એમના મુખમાંથી નખ નીકળે આજમો અને એ આજમે કહેલા તત્વો અજ્ઞાનીએ કહેલા તત્વો એ તત્વો નહીં. સમજાય છે કાંઈ એણે ખરેખર સાત તત્વો અને નવ પદાર્થ કયા છે એ પુનપાપને ઓલો આશ્રમ સમાડી દીધો હતો આશ્રમથી પુનપાપ જુદા પડ્યા. આ તત્વો કહો કે નવ પદાર્થો પુણ્ય પર જુદા પાડીને આવા આગમે સાત તત્વ ને નવ પદાર્થો કયા સમજાણું કઈ તત્વાર્થ તેન કથિતા ભવંતી તત્વાર્થ. આવા તત્વની શ્રદ્ધા સમ્યક નિશ્ચય સમ્યક દ્રષ્ટિને આત્માના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિવંતને આવા ભગવાન આવા કહેલા આયન એણે કહેલા તત્વોની વ્યવહાર શ્રદ્ધા એને હોય. સમજાવું કઈ આ વ્યવહાર એને હોય છે. આવો વ્યવહાર ન હોય મને ખરેખર સાત તત્વો અને નવ પદાર્થો ભગવાનના મુખમાંથી નીકળેલા આયન એણે કયા જાણો. સર્વજ્ઞ સિવાય પોતાની કલ્પના શાસ્ત્રો બાંધ્યા અને એમાં તત્વો પોતાની કલ્પના કયા એ તત્વ નહીં આજમેય નહીં તત્વ નહીં. પરમેશ્વરના મુખમાંથી ત્રિલોકનાથના મુખમાંથી વાણી નીકળી એ આજ્ઞા એમણે કહેલા તત્વો એ તત્વ એ ત્રણેયની શ્રદ્ધા નિશ્ચય સમ્યક દ્રષ્ટિને વ્યવહાર શ્રદ્ધામાં એ ત્રણની શ્રદ્ધા હોય. સમજાણું કાંઈ છે શું ઉપયોગ શું વિકલ્પ રાગ મંદતાનો ભાવ પણ એ આવો ભાવ વ્યવહારનો હોય જ છે. સમજાણું કાંઈ એવી જ રીતે આચાર્ય દેવ શ્રી સમત ભદ્ર સ્વામીએ રત્નકુંડ શ્રાવકાચાર્યના 42મા શ્લોક દ્વારા કહી શકે
યુનમ અનતિરિક્તમ યથાતથ્યમ વિના ચ વિપરીતા નિસંદેહમ વેદયન
જે નૂનતા વિના ઓછું નહીં ભગવાને કહેલું તત્વ એનાથી ઓછું જ્ઞાન નહીં કમ નહીં એને કહેલાથી ઓછું નહીં કહેલાથી અધિક નહીં કહેલાથી વિપરીત નહીં. લખણે આવી ગયું ઓછું અધિક ને વિપરીત ભગવાનના આજ્ઞામાં કહેલા તત્વો એના જ્ઞાનમાં ઓછું અધિક ને વિપરીત વિનાનું યથાતથ વસ્તુ સ્વરૂપને નિસંદેહપણે જાણે છે. જાણો આ રત્નકુંડ સાવકાચાર સમગ્ર આચાર્યની શ્લોક છે. મિથ્યાત્મા આવે છે 25 મિથ્યાત્મા છે આવતું શું આવે છે એમાં ઓછું વિપરીત ને અધિક ત્રણ આવે છે ત્રણ આવે છે હે ઓછું માનવું ભગવાને કીધું એ મિથ્યાત અધિક માનવું એનાથી મિથ્યાત વિપરીત માનવું એ ઓછું અધિક વિપરીત બોલાવે છે 25 મિથ્યાત્મા ભગવાનભાઈ 25 મિથ્યાત પરિક્રમણામાં આવે છે આંકે છે એમાં પરિક્રમણામાં આવે છે હે એમ વિચાર આય તો સર્વજ્ઞ પરમેશ્વરે જેવું આજ્ઞમ ને જેવું સ્વરૂપ એમનું જેવા તત્વો એના એના જ્ઞાનમાં ઓછું અધિક ને વિપરીત રીતે જ્ઞાન થાય ત્યારે તેને વ્યવહાર જ્ઞાન હાથું કહેવામાં આવે. સમજાય છે તેને આગમીઓનું જ્ઞાન સમ્ય જ્ઞાન છે. લ્યો આગમ વંતુ આગમના જાણનારાઓ એને જ્ઞાન કહે છે સમ્ય જ્ઞાન કહે છે એમ છે ને સમ્ય જ્ઞાન કહે છે તેને સમ્ય જ્ઞાન કહે છે. સમજાણું ઓછું અધિક ને વિપરીત ત્રણ ન હોય બરાબર ભાઈ આવે છે એમાં હા એમાં આવે છે ઓછું માને તો મિથ્યાત અધિક માને તો વિપરીત મિથ્યાત અને ભગવાને કેનાથી વિપરીત માને પણ હવે એની ખબર હોવી જોઈએ કે નહીં એને ભગવાનની ખબર એમાં શું કામ આવે એના જ્ઞાનમાં ખબર હોવી જોઈએ ને કે ઓછું છે વિપરીત છે કે અધિક છે. એટલે કે છે કે ભગવાને કહેલા તત્વોનું જ્ઞાન સમજાય છે એવું હોવું જોઈએ કે જેમાં ઓછું અધિક વિપરીતપણું ન એને સમ્ય જ્ઞાન કહેવામાં આવે છે. હવે 8મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક દ્વારા જીનવાણીને જીનાગમને વંદન કરે છે. જીનવાણીને કેવા છે જીનવચન? વિતરાગી વાણી પરમેશ્વરની, લલિતમાં લલિત છે, અત્યંત પ્રસન્નતા ઉપજાવી અતિશય મનોહર છે. સમજાણો, જેને સાંભળતા જોલું ના આવે એવી છે એમ કે છે. એની ગંભીરતા, વિતરાગની વાણીની એટલી ગંભીરતા, અત્યંત પ્રસન્નતા ઉપજાવે, અત્યંત પ્રસન્નતા ઉપજાવે, લલિતમાં લલિત. હિન્દુ પણ જ્યાં સાંભળે છે પ્રસન્ન 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 જાણે, ઓહો શું વિતરાગની વાણી. સમોષણમાં દીવધની છૂટીને સાંભળે, ગણધર્વ પણ જ્યાં પ્રસન્ન વર્તે છે. ચાર જ્ઞાનની ચૌદપુરની રચના જેને અંતર્મૂર્તમાં કરી, એવા ગણધર્વ પણ વાણીમાં પ્રસન્નતા વર્તે, ઓહો એમાં. અને અતિશય મનોહર, એની વ્યાખ્યા કે લલિતમાં લલિત, સમજાય, અતિશય મનોહર, મનને હરનારી એ વાણી, એટલી મીઠી, એટલી મીઠી, એટલી મનોહર, એટલી પ્રસન્નતાદાયક, એટલી મધુર કે એના આમ આમ જે શુદ્ધ છે, માટે શબ્દ હતો ને શુદ્ધ, મૂળમાં શુદ્ધ છે. શુદ્ધ એટલે રાજનો અભાવમાંથી પાપ ક્રિયા રહી છે, જેમાં એટલી પવિત્રતા સ્થાપવામાં આવે છે. રાગ સ્થાપવામાં આવતો, રાગ આદરણી છે એવો ભાવ ભગવાનની વાણીમાં આવતો, સમજાય છે? કાંઈ પરમેશ્વરની વાણીમાં પવિત્રતાને સ્થાપન કરે છે. અપવિત્રતાનો એક અંશ પણ કરવા જેવો છે એવું વાણીમાં આવતો. જે શુદ્ધ છે એને લઈને શુદ્ધ ભગવાનની વાણી છે. રાગનો એક કણ પણ બંધનનું કારણ દોષવાનું એ વિતરાગના કહેલા તત્વોમાં, એના આગમોમાં રાગનો આદર કરવો એ એની આગમમાં હોઈ શકે એવા શુદ્ધ છે. સમજાણું કાંઈ? જે નિર્માણના કારણનું કારણ છે, આની વાત લઈ છે ને, નિર્વાણનું કારણ તો સંગત દર્શનદાન ચારિત્ર, એના નિમિત્ત કારણ આત્મા જ્ઞાનાનંદ ભગવાન પૂર્ણ આનંદ, એ સંગત દર્શનદાન ચારિત્રનું કારણ, અને એ મોક્ષ સંગત દર્શનદાન ચારિત્ર એ મોક્ષનું કારણ, અને એ સંગત દર્શન કારણ મોક્ષનું કારણ, એમાં એ સંગત દર્શન કારણ નિમિત્ત કારણ. આ દ્રવ્યકાંત અંદર થઈ જુદી અત્યારે વાત નથી, સમજાણું કાંઈ? મોક્ષ જે આત્માનો પરમ આનંદનો લાભ, પરમ અતિન્દ્રિય આનંદનો લાભ મોક્ષ, એનું કારણ મોક્ષનો માર્ગ સંગત દર્શન જ્ઞાન ચારિત્ર, એનું નિશ્ચય કારણ દ્રવ સ્વભાવ, અને વ્યવહાર નિમિત્ત કારણ વિતરાગની વાણી. સમજાણું કાંઈ? સતત પણ નિમિત્ત છે ને, વાણી છે કે એ ક્યાં છે? સતત કઈ દર્શન જ્ઞાન થાય તો અહીં થાય છે ને, શુદ્ધ ઉપાદન થાય છે, એક તો નિમિત્ત છે. તેથી તે નિર્માણના કારણનું કારણ કહેવામાં આવે છે. વિશેષ વિશેષ સમાચાર્ય